શ્રી ગણેશને નમું છું, શ્રી સદ્ગુરુને નમું છું. ઐક્ય ભાવ કારે જ્ઞાનવનમાં તમે વસંત ઋતુ રૂપે પધારો છો ત્યારે તે ઋતુના પવનથી અવિદ્યારૂપ જૂના પાંદડા ઉડી જાય છે અને વૈરાગ્યરૂપ નવા પાન આવે છે. વસંતથી વૃક્ષને નવો જીવ આવે છે. સોહમ ભાવરૂપ પુષ્પ ખીલે છે ત્યાં કૃષ્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરનાર બ્રહ્મર તે પુષ્પની સુગંધ સત્વરૂપ સત્વર સેવે છે. સુખે હૃદયરૂપ કમરમાં સ્થિતિ થાય છે અને સુષુમણારૂપ અને સુષુમણારૂપમાં મધ્ય માર્ગમાં જઈ છ કમર ભેદી બ્રહ્માંડ રૂપ સહસ્ત્રદર કમરમાં પ્રવેશ કરે છે. ત્યાંની સુગંધ સેવી ઉન્મત્ત થઈ સ્વ આનંદથી કલ્લોલ કરે છે. ત્યાં અનુહતનો ધ્વનિ ગુંજી રહે છે. તે પણ બંધ થઈ નિઃશબ્દ બની સ્વસ્થ થઈ રહે છે. મોક્ષ સુખરૂપ ફરનો ઝુમખો ઝોકા ખાય છે. તે જોઈ જીવના કોળ પૂરા થાય છે. ત્યાં મુમુક્ષુરૂપ મોર વસંતને જોઈ પ્રેમથી કરા કરી નાચે છે અને ગુરુ નામના શબ્દથી ટહુકાર કરે છે. યમ નિયમ આદિ કોયલ પણ મધુર સ્વરે ગાયન કરે છે. ભક્તિરૂપ સરોવરના નિર્મળ પાણીમાં નવ વિઘા ભક્તિરૂપ કમર વિકસે છે. ત્યાં ભક્ત નિશ્ચલ થઈ ડૂબકી મારે છે. જીવને શિવરૂપ ચક્રવાક સરોવરમાં વસે છે. તે સદગુરુરૂપ સૂર્ય પ્રકાશતમ વસંતરૂપ વનમાં ઐક્ય ભાવે ભેટે છે. વસંતનો ઉલ્લાસ સાત પાતાળ સુધી પહોંચ્યો. બોધરૂપ વાયુથી વનશ્રી મદમદે છે. ત્યાં મોક્ષ માર્ગના પંથી સ્વરૂપમાં સુખે સુવે છે. તમે સદગુરુ એવી વસંતના રાજા છો. ભક્તરૂપ વનને તમે નવું જીવન આપો છો. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન કહે છે, અષ્ટાંગ યોગ પ્રકૃતિ પુરુષનો વિવેક સાંખ્ય યોગ અહમ અહિંસાદી ધર્મ અહિંસા આદિ ધર્મ વેદ અધ્યયન તપ યજ્ઞ દાન વ્રત તીર્થયાત્રા યમ નિયમ વગેરે સાધન સત્સંગ સિવાય મને વશ કરવા સમર્થ નથી. સર્વ સાધન સંત દ્વારા મારી પ્રાપ્તિ કરાવે છે. સત્સંગ સિવાયના સર્વ સાધન મલિન છે. અષ્ટાંગ યોગમાં સિદ્ધિ ઠગે છે. સાંખ્ય યોગમાં ધન માનની ઈચ્છા થાય છે. અહિંસા ધર્મ કરતા ધર્મનિષ્ઠાપણાનું અભિમાન આવે છે. વેદા અધ્યયન માત્રથી હું મળતો નથી. તપસ્વીમાં ક્રોધ વસે છે. દાન યજ્ઞ વગેરેમાં સ્વર્ગના ભોગ આડા આવે છે. તીર્થયાત્રામાં અર્ધઘડીની વિશ્રાંતિ મળતી નથી. એવી રીતે સર્વ સાધન આપમતીથી કરવામાં વિઘ્નરૂપ થાય છે. સાધુના ઉપદેશથી સર્વસિદ્ધિ પ્રાપ્ત કરે છે. મને પ્રાપ્ત કરવાનું સત્સંગ જેવું બીજું સાધન નથી. ચંદનના ઝાડની ચારે બાજુના ઝાડ ચંદનની સુગંધવાળા થાય છે તેમ સત્સંગ ભક્તને મારી યોગ્યતા પ્રાપ્ત કરાવે છે. તે અચેતન કાષ્ટ પણ દેવ અને બ્રાહ્મણના મસ્તકે ચંદન રૂપે ચઢે છે અને રાજાઓ પણ તેમને વંદન કરે છે. આવો સત્સંગનો પ્રભાવ છે. જે કેવળ જળ મૂઢ રાજસ અને તામસ યોનિમાં જન્મેલા એવા દૈત્ય દાનવ નિશાચર પક્ષી મૃગ ગંધર્વ અપ્સરા સિદ્ધ ચારણ વિદ્યાધર, નાગ, ગૃહક અને મનુષ્યમાં વૈશ્ય, શુદ્ર તથા સ્ત્રી આદિ સર્વે સત્સંગથી મારી પ્રાપ્તિ કરી શક્યા છે. અત્યંત સત્સંગ કરી મારી પ્રાપ્તિ કરવાથી દેવાદિને પૂજવા યોગ્ય થઈ શક્યા છે. સંતોની આવી આશ્ચર્યકારક કીર્તિ છે. હે ઉદ્ધવ, નિંદ હોય છે તે સત્સંગથી વંદ થાય છે. 100 ટચનું સોનું હોય અને તેમાં રત્ન જળાય તો તે સમ્રાટના મુકુટમાં શોભે તેમ તું ખરેખર પાપ રહિત છે. તેથી સત્સંગ કર. સત્સંગ અનંત સુખની પ્રાપ્તિ કરાવશે. દૈત્ય, દાનવ વગેરે તરી ગયા, એટલું જ નહીં પણ તે યુગમાં બીજા ઘણાનો ઉદ્ધાર થયો છે. વેદોએ જેનું વર્ણન કર્યું છે તેણે ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું હતું. તેણે યુદ્ધમાં પણ વિષમ ભાવ રાખ્યો ન હતો. તેણે મારું પદ પ્રાપ્ત કર્યું. ભક્તિ શિરોમણી પ્રહલાદે નારદના વચન સાંભળી ગર્ભમાં જ ચરણ ધર્યા. મહાપરાક્રમી દૈત્ય વૃષપર્વા પણ મારા પદમાં લીન થયો. બરી રાજાને ત્યાં બટુકરૂપ ધરી હું ભિક્ષા માંગવા ગયો. ત્યાં મેં કપટથી બરીને બાંધ્યો, છતાં તેણે મને ફસાવ્યો. આખર હું તેને આધીન થઈ તેનો દ્વારપાર થઈ રહ્યો. તે બરીનો પુત્ર બાણાસુર શંકરના વરદાનથી અતિશય મત્ત થયો હતો અને તે મારા પુત્રનો પુત્ર ચોરી ગયો હતો. તે વખતે વાર્તાહાર પાંચમી કતાર જેવા નારદને મળી મેં ચોર પકડ્યો અને બલિના પુત્ર બાણાસુરની સહસ્ત્ર ભુજાનો ભાર ઉતારી મેં તેનો ઉદ્ધાર કર્યો. અર્જુને ખાંડવ વન અગ્નિને ખાવા આપ્યું ત્યારે મયાસુરનો મેં ઉદ્ધાર કર્યો. વિભીષણ શત્રુનો ભાઈ હતો છતાં અનન્ય ભાવે મારે શરણે આવ્યો, તેથી તે મારા પ્રાણસમો પ્રિય થઈ રહ્યો. સુગ્રીવ મારુતિ અને જાંબુવનના ચરિત્રો પ્રસિદ્ધ જ છે. રાવણે જટાયુને ઘાયલ કર્યો હતો, તેનું મેં કલ્યાણ કર્યું. ગજેન્દ્રને ગ્રહે પકડ્યો હતો ત્યારે મેં તેની સ્તુતિ સાંભળી. ગરુડ પર બેસી સત્વર ત્યાં જઈ તેને છોડાવ્યો. સત્યવક્તા અને ગ્રાહકોને ખરા માપથી વસ્તુ આપનાર એક તુલાધાર નામનો વાણિયો સત્યવ્રત પારી મને પામ્યો. મિથિલા નગરીમાં રહેનાર ધર્મવ્યાદ અને જરાવ્યાદ પણ મને પામ્યા. ગૃહક કોરી રામના દર્શન થતાં જ નિજ ધામમાં પહોંચ્યો. કુબજાએ મને ચંદન અર્પણ કર્યું, તેથી હું તને સ્વાધીન થયો. ગોકુળની ગોપીઓ સંસાર ત્યજી કાયા વાચા અને મનથી મારી ભક્તિ કરી મારું પદ પામી. યજ્ઞ પત્નીએ મારામાં ચિત્ત રાખી મને અન્ન સમર્પણ કર્યું, તેથી તે મારા ધામને પામી. આ યજ્ઞ પત્નીની કથા એવી છે કે ગોપીઓનો મારા પર અત્યંત પ્રેમ જોઈને કેટલાક યાજ્ઞિકોની સ્ત્રીઓએ પણ મારામાં ભક્તિથી દઢ ભાવ રાખ્યો અને અન્ન મને અર્પણ કરી મારી પ્રાપ્તિ કરી લીધી. પણ એક શાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણે પોતાની સ્ત્રીને મારી પાસે આવવા દીધી નહીં. તમે વેદશાસ્ત્ર બહાર્યા છો, ગોવાર છો, તમારી પૂજા શી રીતે થાય? બીજી સ્ત્રીઓ મારે ત્યાં આવતી જોઈ તેનું મન વ્યાકુળ થયું, પરંતુ તે કર્મઠ બ્રાહ્મણે તેના પર પ્રતિબંધ મૂક્યો. તેણે કહ્યું કે તારો હાથ મને અર્પણ કર્યો છે, તેથી તારા દેહનો સ્વામી હું છું. હવે તું મને છોડીને ગોવાર પાસે જાય છે. તેણે ઉત્તર આપ્યો કે તું આ દેહનો પતિ છે તો આ દેહ તારી પાસે રાખું છું. એમ કરી તે આત્મતત્વથી મને પ્રાપ્ત થઈ. મારી પ્રાપ્તિ માટે સાધક અનેક કષ્ટ વેઠે છે, તે કષ્ટ ન વેઠતા આ સર્વને મારી અનાયસે પ્રાપ્તિ થઈ છે, જે તે સર્વે વેદ અધ્યયન કર્યું ન હતું, તે સર્વે વેદ અધ્યયન કર્યું ન હતું કે શાસ્ત્ર વેદતા ગુરુ પણ કર્યો ન હતો, તેમણે વ્રત તપ વગેરે સાધન કર્યા ન હતા, તેઓ કેવળ સત્સંગ કરવાથી મને પામ્યા, એક નિષ્ઠાથી જે મારી ભક્તિ કરે છે તેને મારી પ્રાપ્તિ સુલભ છે, સંત કેવળ સ્વરૂપ છે તેને મારો સંગ પ્રાપ્ત થતાં તે વ્રત તથા તપ વગેરેને નિરર્થક માને છે, મારી પ્રાપ્તિ ભાવયુક્ત ભક્તિથી જ થાય છે, સર્વે ગોપીઓ ભક્તિના બળથી મને પામી, મારી મોરલીનો અવાજ સાંભળતા જ સર્વે કામધંધો છોડી દેહના રક્ષણની પરવા કર્યા વિના તેઓ મને શોધતી આવી, પતિ પુત્ર વગેરે સર્વમાંથી પ્રેમ કાઢી એક મારામાં જ અનન્ય ભાવ રાખ્યો, ગાયો પણ મુરલીનો નાદ સાંભળી વાછરડાને ધવરાવવાનો ભૂલી ગઈ, હું મોરપીછ ધારણ કરું છું તેથી મોર પણ તરી ગયા, વાઘ અને હરણ પરસ્પરનો વેર ભૂલી જઈ મારી મુરલીના નાદમાં તલ્લીન થઈ ગયા, પછી મૂઢ બુદ્ધિવાળા જીવનો પણ મારા સાનિધ્યથી ઉદ્ધાર થયો, કારી નાગ અત્યંત દુરાચારી હતો છતાં મારા પગના પ્રહારથી તેનો ઉદ્ધાર થયો, આ સર્વને મારી સત્સંગતિ હતી, સત્સંગથી ખરેખર આત્મપદની પ્રાપ્તિ થાય છે, યોગ યાગ વ્રત તપ દાન વેદ અધ્યયન તીર્થ ધ્યાન સંન્યાસ વગેરે અનેક સાધન છતાં મારી પ્રાપ્તિ દુર્લભ છે, તે પ્રાપ્તિ ગોપીઓને સત્સંગથી થઈ, ગોપીઓનો મારા પર કેટલો પ્રેમ હતો તેનો અનુભવ તને ગોકુળમાં થયો છે, છતાં તેમના ખરા પ્રેમની કલ્પના હજી તને થઈ નથી, તે તને હું કહું છું, એમ કરી શ્રીકૃષ્ણ સ્વમુખે ગોપિકાઓના ઉત્કૃષ્ટ પ્રેમનું વર્ણન કરે છે, અક્રૂર મને બલિભદ્ર સાથે મથુરા લઈ જતા જોઈ મારા વિયોગથી ગોપીઓને અત્યંત દુઃખ થયું હતું, તું કોઈ ભયંકર દુષ્ટ મનુષ્ય અમારા પ્રિય સાથીને લઈ જાય છે, એવું અક્રૂરને તેમણે તેના મોઢા પર કહ્યું ને તેની સાથે ન જવા મને કાલાવાલા કર્યા, મારા સિવાય તેમને સર્વ શૂન્ય જણાતું હતું, તેમનું મારામાં અનન્ય ચિત્ત હતું, તેમને પોતાના દેહનું પણ ભાન રહ્યું ન હતું, મારા સિવાય સુખ તેમને મન દુઃખ હતું, મારામાં તેમને અલૌકિક પ્રેમ હતો, મારા વિયોગથી તેમને જે દુઃખ થયું તેનું વર્ણન કરવું શક્ય નથી, ગોપીઓને મારામાં એવો પ્રેમ હતો કે જેને લીધે તેઓ ત્રિકાર મારું દર્શન કરતી હતી પણ તેમને તૃપ્તિ થતી નહીં, પ્રાતઃકાળે મને વૃંદાવનમાં જતા જોઈ મારું દર્શન કરી તે સુખ ભોગવતી હતી, મધ્યાહ્ને ગાયો પાણી પી આરામ લેતી ત્યાં ગોપીઓ પાણી ભરવાના નિમિત્તે આવી મારી લીલા જોઈ હર્ષ પામતી હતી, સાયંકાળે સામી આવી મારા ચરણમાં પડતી હતી છતાં તેમને તૃપ્તિ થઈ નહીં, તે તૃપ્તિ રાસક્રીડાથી થઈ, તેનું સુખ ગોપી જાણે કે હું જાણું, બ્રહ્માદી પણ તે સુખનો સ્વાદ જાણતા નથી, શિવને જીતવાથી કામ અભિમાની થઈ મારી રાસક્રીડામાં ભંગાણ પાડવા આવ્યો, પણ જ્યાં હું આત્મારામ ક્રીડા કરું છું ત્યાં તે વિચારો ક્યાંથી આવી શકે, મારા સત્સંગથી ગોપીઓ નિષ્કામ થઈ રહી જે મારું સ્મરણ કરે છે ત્યાં કામ જઈ શકતો નથી, જ્યાં હું પુરુષોત્તમ રમું છું ત્યાં કામ આવી શકતો નથી, રાસ ક્રીડાની રાત મેં બ્રહ્માના 6 મહિના જેટલી લાંબી કરી પણ ગોપીઓને તે અર્ધ ક્ષણ જેટલી જણાઈ, વિષય બુદ્ધિ એ જ મુખ્ય અજ્ઞાન છે, તે જ્યાં છે ત્યાં મારી પ્રાપ્તિ કોઈ કારે નથી, જ્ઞાન અને અજ્ઞાનથી પર મારું શુદ્ધ સ્વરૂપ શ્રુતિ જાણતી હતી, તેથી તે ગોપીનું રૂપ ધારણ કરી ગોકુળમાં આવી અને મારા શુદ્ધ સ્વરૂપમાં તેનો પ્રેમ હતો કે મારો વિયોગ તેમને જરા પણ સહન થઈ શકતો નહીં, અને તે વિયોગમાં મારું સ્મરણ કરતાં કરતાં તે સમાધિસ્થ થઈ રહી. ગોકુળમાં ગોપીઓ મારા પર આસક્ત હતી, છતાં હું કૃતજ્ઞ થઈ તેમને છોડી ગયો. મારા વિયોગથી તેમને થયેલી વ્યથા જોઈને પાષાણો પણ દ્રવી ઉઠ્યા હતા. આમ હોવા છતાં મારાથી દૂર હોય ત્યારે પણ તે ગોપીઓ સદા મારું સ્મરણ કરતી, ધરતા ખાંટતા દીર્ઘ સ્વરે મારું કીર્તન કરતી. મારા શુદ્ધ સ્વરૂપમાં ચિત્ત રાખી ગોપીઓ સર્વક્રિયા કરતી, મારું અખંડ ધ્યાન ધરતી અને મારામાં અખંડ દ્રષ્ટિ રાખતી. એવી રીતે મારામાં અનન્ય ભાવ રાખવાથી તેમની બુદ્ધિ ભદ્રુપ થઈ. તેથી દેહ ઘર દારા વિષય સુખ સુખ દુઃખનું દ્વંદ્વ ભૂખ તરસ સર્વ વિસરી જઈ મારા ધ્યાનમાં એવી નિમગ્ન થઈ ગઈ કે આલોક પરલોક સર્વ ભૂલી જઈ તે મને પ્રાપ્ત કરી શકી. જુદી જુદી નદી સાગરમાં મળી પોતાનું નામને રૂપ તેથી સમરસ થઈ જાય છે તેમ ગોપીઓ અનન્ય ભાવે બ્રહ્મરૂપ થઈ રહી. ગોપીઓ કેવળ અપરા હતી, પણ મારામાં તેમને દઢ ભાવ અને પ્રેમ હતો. તેમને મારામાં કામાશક્તિ હતી. ગોપીઓ સર્વે જગતના સુખની ઈચ્છા છોડી કેવળ મારી જ ઈચ્છા કરતી હતી. પોતાના સર્વ શરીરમાં મને વ્યાપક જાણી જે કારે મારી ઈચ્છા કરે તે ક્ષણે હું તેમને તેમની પાસે જ જણાતો હતો. સર્વ સુખનું મૂળ હું પુરુષોત્તમ જ છું. પુરુષોત્તમ સર્વત્ર સર્વવ્યાપક છે એ વિવેક ગોપીઓનો હતો. નિષ્કામ તપસ્વી યોગી અને સંન્યાસી જેને પામ્યા તેને જ ગોપીઓ દેહ ઘર વગેરે વિસરી જઈ પામી. પારસમણીને પથ્થર સમજી તેના પર લોઢાની ગણ મારીએ છતાં મણીનો સ્પર્શ થતાં લો સુવર્ણ થાય છે તેમ ગોપીઓ મારું ખરું સ્વરૂપ જાણતી ન હોવા છતાં મને જાર બુદ્ધિથી ભજીને પણ મને પામી શકી. જેને હું અથવા મારા સંતની સંગતિ પ્રાપ્ત થાય છે તે નિશ્ચયપૂર્વક મને પામે છે. કેટલાક લોકો વિકલ્પ કરીને મારા આવા સ્વરૂપમાં અનેક દોષ જુએ છે, પણ મારા સંત નિર્દોષ છે. તેમની સંગતિથી નિર્દોષ સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે. હે ઉદ્ધવ, મારું સ્વરૂપ શુદ્ધ નિર્ગુણ છે. વેદ ત્રિગુણાત્મક છે અને કર્મકાંડમાં પ્રેરે છે. તે કર્મની ગતિ પરમ ગુઢ છે. વિધિ નિષેધની તેમાં ઘણી અડચણ છે. તેનો નિર્ણય પંડિત પણ કરી શકતા નથી. પ્રવૃત્તિ નિવૃત્ત ને સકામ નિષ્કામ વગેરે કર્મના વિભાગ છે. તમોગુણથી કર્મકાંડ, રજોગુણથી ઉપાસનાકાંડ અને સત્વગુણથી જ્ઞાનકાંડ ઉત્પન્ન થયો છે. દેહમાં આત્મબુદ્ધિરૂપ અવિદ્યા સર્વકર્મનું મૂળ છે. પોતાની કલ્પના જ સ્વતઃસિદ્ધ અવિદ્યા છે. તેથી હે ઉદ્ધવ, સર્વમાં પ્રથમ તું આ અવિદ્યાનો ત્યાગ કર. મૂળનું છેદન કરવાથી શાખા વગેરે સર્વ છેદાય છે, તેમ અવિદ્યાના છેદનથી વિધિ નિષેધ આગળ ચાલી શકતા નથી. રણ આંગણમાં સેનાપતિ પડે એટલે તેની સેના સ્વભાવતઃ જ આમ તેમ ભાગવા માંડે છે. તે પ્રમાણે અવિદ્યા લુપ્ત થતાં વિધિ વિધાન પોતાની મેરે જતા રહે છે. મારું ભજન કરવું તે વેદનું મુખ્ય તાત્પર્ય છે. સ્પષ્ટ કરવા અને અવિદ્યાને છેદવા શાસ્ત્રનું શ્રવણ તથા મનન છે. અવિદ્યા છેદાયા પછી શ્રવણ મનનની આવશ્યકતા રહેતી નથી. મારે શરણે આવવાથી અવિદ્યા જાય છે. સ્ત્રી, પુત્ર, વિષય, યોગ, યોગ્યતા, શાણપણું, કર્મઠતા, કર્મનું અભિમાન વગેરેનો ત્યાગ કરી એક મારે શરણે આવવું, ઘર, માન, પ્રતિષ્ઠા, જાતિ, કુર તથા આશ્રમનું અભિમાન અને છેવટે દેહ અભિમાન છોડી મારે શરણે આવવું. મારું નામ અંતર્યામી છે. હું હૃદયનો ભાવ જાણનાર છું. ત્યાં જ મને સર્વ ભાવે શરણે આવવું. મારે શરણે આવવા કોઈ ગુફામાં કે દૂર દિશામાં જવાનું નથી. હું સર્વભૂતમાં નિવાસ કરનાર અને હૃદયમાં સ્થિત થયેલો છું. મારે શરણે જરા પણ અભિમાન રાખ્યા સિવાય આવવું અભિમાન મોટું વિઘ્ન છે. કૂતરાએ અડકેલા પકવાનને બ્રાહ્મણ ખાતા નથી, તેમ અભિમાન હોય ત્યાં મારી પ્રાપ્તિ નથી. રજસ્વાલા સ્ત્રીનો શબ્દ કાને પડતા જ પુરુષવરણ કરનારો જેમ દૂર ભાગે છે, તેમ અભિમાનયુક્ત સાધકથી હું દૂર દૂર ભાગું છું. મારે શરણે આવતા જ મારું બર મળશે એટલે કાર અને ભય ભાગશે. તૃણમાં અગ્નિ પ્રવેશ કરી મોટા વનને બારી ભસ્મ કરે છે, તેમ મારે શરણે આવવાથી સંસારરૂપ વન ભસ્મ થશે. નામરૂપ અને અભિમાન તથા ગુણથી પર જે સત્તાની સ્ફૂર્તિ થાય છે તે હૃદયમાં રહેલું મારું રૂપ જાણવું અને સર્વે ભૂતમાં પણ તે જ સત્તા સ્થિત છે. હૃદયસ્થને મળી તું મદરૂપ થઈ મને પામશે અને સર્વરૂપ થઈ રહેશે. ઉદ્ધવ કહે છે, તું યોગીઓનો યોગીશ્વર છે અને સકળ જગતનો ઈશ્વર છે, પણ તારું વચન મને ખરેખર સંશય ઉપજાવે છે. એકવાર સ્વધર્મ આચરણ નિષ્કામ ભાવે કરવું એ તમારું ભજન છે એમ કહી તમારે શરણે આવવાનું તમે કહો છો, પરંતુ આત્મા કરતા છે કે અકર્તા છે તે જ સમજાતું નથી. અમારે કર્મ કરવા કે સર્વથા છોડવા? આત્મા અકર્તા છે તો કર્મનો કર્તા કોણ છે? કર્મનો સર્વથા ત્યાગ કેવી રીતે સંભવશે? ઉદ્ધવનો આ પ્રશ્ન સાંભળીને રાજીવ નયન શ્યામ સુંદર પ્રભુ હસીને કહે છે, હે ઉદ્ધવ, સાંભર. માયાને, તેના મૂળ સ્વભાવને અનુસરવાથી જીવ ભાવે કર્તવ્યતા પ્રાપ્ત થાય છે. પાણીમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ પાણી હાલતા હાલેલું દેખાય છે, તેમ હું અકર્તા હોવા છતાં જીવના અહંકારી સ્વભાવને લીધે કરતા જેવો દેખાઉં છું. સ્વપ્નમાં રાજા રંક થઈ કોરું અન્ન ખાય છે, તેમ પ્રકૃતિને લીધે મારામાં જીવપણાનો ભાસ થાય છે. પોતે રાજા છે એમ રાજાને સ્વપ્નમાં સ્મરણ રહેતું નથી, તેમ જીવને પોતાના પૂર્ણત્વનું વિસ્મરણ થાય છે. સ્વપ્નમાં રાજા રંક થઈ સર્વ ક્રિયા કરે છે, તેમ અવિદ્યારૂપી સ્વપ્નને લીધે કર્મનો કર્તા હું થાઉં છું. રાજા જાગ્રત થયો નથી ત્યાં સુધી રંકની ક્રિયા તેને સંભવે છે, તેમ બ્રહ્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી જીવને કર્તાપણું રહે છે. બ્રહ્મજ્ઞાનરૂપ જાગૃતિ પ્રાપ્ત થતાં જ હું કરતા છું એવો ખ્યાલ કદી રહેતો નથી. રાજાને રંકપણું મિથ્યા હતું, તેમ પરમાત્મામાં જીવપણું મિથ્યા આભાસ છે. જળને જીવાડે છે તેથી જીવપણું છે. જીવનો સહજ સ્વભાવ બ્રહ્મરૂપ છે. આરસો નાનો છે છતાં સૂર્ય અંદર દેખાય છે, તેમ વિદેહ જે પરમાત્મા તેનું ધારણ દેહ છે. નાના તથા મોટા આરસામાં સૂર્ય સંપૂર્ણ દેખાય છે, તેમ સર્વે ભૂતમાં હું સમાન છું. હું એ પ્રથમ અધ્યાસથી જીવને જીવત્વ પ્રાપ્ત થયું છે. પછી જે જે તત્વમાં તે પ્રવેશ કરે છે તેમાં તેમાં અહંભાવ આવે છે. હું દેહ એમ કહેતા જ પૂર્ણત્વ જતું રહે છે અને એક દેશમાં રહેવાપણું તથા મર્યાદિતપણો પ્રાપ્ત થાય છે. આધાર ચક્રને ઠેકાણે અત્યંત સૂક્ષ્મનાદનો પ્રવેશ થાય છે, તેમાં મનનું પ્રથમ સ્ફુરણ થાય છે એટલે તે નાદને પરાવાણીનું નામ અપાય છે. સ્વાધિષ્ઠાન ચક્રને ઠેકાણે મનનું વધુ બળ મળવાથી તે જ નાદનું નામ પશ્યંતી પડ્યું છે. તે બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી શકતી નથી. તે ચક્રને ઠેકાણે પ્રાણ એકઠા થયા છે. ત્યાંથી નીચે જાય છે તે અપમાન કહેવાય છે, આગળ જાય છે તે પ્રાણ કહેવાય છે. નાભિને ઠેકાણે રહે છે તે સમાન કહેવાય છે અને કંઠમાં રહે છે તે ઉદાન કહેવાય છે અને સર્વ અંગમાં ભ્રમણ કરે છે તે વ્યાન કહેવાય છે. આ પ્રાણથી સૂક્ષ્મ પાંચ પ્રાણ છે, તેને નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય કહે છે. નાગનું ઘર છીંક, કુર્મનું ઘર બગાસું અને કુકલનું સ્થાન ઓડકાર છે. દેવદત્તનું સ્થાન હેડકી છે. જીવ એને દેહનો જ્યાં સંગમ છે અથવા ચૈતન્યને જળની જ્યાં ગ્રંથિ છે ત્યાં ધનંજયનું સ્થાન છે. સ્વાધિષ્ઠાન ચક્રમાંથી પ્રાણ 10 પ્રાણરૂપે વર્તે છે. સ્વાધિષ્ઠાનમાંથી મણિપુર ચક્રમાં આવતા જીવ તથા મનની એકાત્મતા થાય છે. ત્યાંથી મન પ્રાણને વેગ આપી આગળ અનાહત ચક્રમાં લઈ જાય છે એટલે નાદને મધ્યમાં નામ પ્રાપ્ત થાય છે. પછી વિશુદ્ધ સ્થાનમાં પહોંચતા પરાપશ્યંતી તથા મધ્યમાં એક થઈ વૈખરી નામ ધારણ કરી વાચારૂપે બહાર પડે છે. આજ્ઞાચક્રનું સ્થાન બ્રકુટી છે, તે આનાથી જુદું છે, ત્યાં વાચા જઈ શકતી નથી. જીવ શિવનો સૂક્ષ્મ મૂળ વાણી દ્વારા સ્થૂળ થાય છે. ભગવાન હવે આ જ વાત સહેલી બનાવી કહે છે. ઉષ્ણતા આકાશમાં અવ્યક્ત રૂપે છે, તે જ વ્યાપક અગ્નિ છે. તેવી જ રીતે અગ્નિ અવ્યક્તપણે અરણીમાં વ્યાપક છે. મંથન કરવાથી ચિનગારી રૂપે અતિ સૂક્ષ્મપણે તે પ્રગટ થાય છે. વાયુ અગ્નિનો મિત્ર છે. અગ્નિ ફૂંકવાથી સ્પષ્ટ દેખાય છે અને અંદર હવન દ્રવ્ય પડતા વધી આકાશ સુધી પહોંચે છે. તેવી જ રીતે સૂક્ષ્મનાદ શિવના સંયોગથી પ્રાણ સંગમમાં ઝડપથી જઈ ષષ્ઠ ચક્ર આદિ પ્રયોગ પામી વધુ વધુ વ્યક્ત થઈ વૈખરી રૂપે બહાર પડે છે. મરા કહેતા ખોટું લાગે છે અને તે જ અક્ષર ઉલટાવી રામનો ઉચ્ચાર કરવાથી મધુર થાય છે. સારા નરસા ઉચ્ચાર કરવાથી વર્ણાક્ષર થતા નથી, તેથી તે અક્ષર કહેવાય છે. વાણી આવી પવિત્ર છે જેવી વાણીની અભિવ્યક્તિ હોય તેવી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય છે. વાચા પ્રમાણે જ કર્મેન્દ્રિયની પ્રવૃત્તિ જાણવી, ચરણમાં ચલન શક્તિ, હાથમાં ગ્રહણ શક્તિ અને દ્રષ્ટિમાં જોવાની શક્તિ વગેરે ઇન્દ્રિયોમાં પોતપોતાનું કાર્ય કરવાની શક્તિ છે. મનમાં સંકલ્પ વિકલ્પ કરવાની શક્તિ છે. બુદ્ધિમાં નિશ્ચય કરવાની શક્તિ છે. ચિત્તનું ચિંતન ને અહંકારનું અહંપણું છે. જગતનું કારણ ઈશ્વર પોતે જ છે. આધિદેવ, આધિભૌત અને આધ્યાત્મ રૂપે પ્રપંચ દેખાય છે તે ઈશ્વરનું વ્યક્ત સ્વરૂપ અને ત્રિગુણાત્મક મૂળ માયાનો વિકાર છે. ઘીને ઠારી તેની પુત્રી કરવાથી ઘીથી જુદી દેખાશે નહીં. કાષ્ઠનો અતિ સુંદર ઘોડો કાષ્ઠપણાનો ત્યાગ કર્યા સિવાય સર્વાંગે શોભે છે. તેની ખરી મુખ વગેરે અવયવ કાષ્ઠના જ છે. તે મહાભૂત ત્રિગુણમાંથી ઉત્પન્ન થાય છે, છતાં મૂર્તિમંત ઈશ્વર સ્વરૂપ જ છે. જગત મદરૂપ જ છે, સંસાર ઈશ્વરથી ભિન્ન નથી. આમ નારાયણ ઉદ્ધવને જીવ શિવનું અભિન્ન અભિન્નત્વ સમજાવે છે. જીવનો જીવ પોતે જ છે, તેથી પોતાને શિવપણું પ્રાપ્ત થાય છે. સાગરમાં જેમ વમળ દેખાય છે તેમ શ્રીહરિની નાભીમાં ત્રણ લોકરૂપ પદ્મ ત્રિગુણાત્મક સૃષ્ટિને પોતાની લીલાથી નાભીમાં ધારણ કરે છે. તેથી શ્રીહરિને પદ્મનાભ નામ અપાય છે. સુવર્ણના સિંહાસન પર સુવર્ણની મૂર્તિ બેસાડી સુવર્ણના પુષ્પ ચડાવીએ ત્યાં એક સુવર્ણ જ ત્રણ રૂપે વ્યક્ત છે. તેમ નાભી કમરમાં ત્રણ લોકોને ધરી તેમાં અભિન્નતા દેખાડે છે. આદિ વ્યક્ત અને અનંત જે હું તેમાં ભેદ દેખાય છે તે મારી લીલા છે. ગુણ શક્તિ, મન શક્તિ, ઇન્દ્રિય શક્તિ, મહાભૂતની ભૂત શક્તિ, ક્રિયાશક્તિ, અદ્રષ્ટ શક્તિ વગેરે વિભાગ મારી માયાશક્તિના છે. તેમાં અદ્રષ્ટ શક્તિ જીવને બાંધી પોતાનો કરે છે. ઉલ્લંઘન હું પણ કરતો નથી. જેને મારો સાક્ષાત્કાર થાય તે તત્કાળ જીવન મુક્ત બને છે. છતાં તે પણ પ્રારબ્ધથી બંધાયેલો હોવાથી દેહરૂપી ઘરમાં ગુપચુપ રહે છે. પ્રારબ્ધને લીધે જ જીવન મુક્ત જન કે રાજ્યપદ ભોગવ્યું. શુક્રાચાર્ય પણ પ્રારબ્ધને લીધે નગ્ન રહેતા તેમજ વશિષ્ઠને પુરોહિતપણું કરવું પડ્યું અને યાજ્ઞવાલક્ય ઋષિને બે ભાર્યાઓ હતી અને તેમને પણ પોતાના પ્રારબ્ધ કર્મ અનુસાર રહેવું પડતું હતું. પ્રારબ્ધ શક્તિ આવી વિચિત્ર છે. માટીનું ગોકુળ રચી તેમાં તેના જુદા જુદા નામ આપીએ છતાં સર્વ માટી જ છે, તેમ સર્વ સૃષ્ટિ મદરૂપ જ છે. વડનું સૂક્ષ્મ બી ભૂમિને જળના યોગે વિશાળ વૃક્ષ થઈ શોભે છે અને નામરૂપ પુષ્પ ફળ પાન વગેરે રૂપે બીજ જ દેખાય છે. તેમ ચિદાત્મા જગત આકારે દેખાય છે. બીની મીઠાસ શેરડીમાં સર્વત્ર સરખી છે. તેમ ચિદાત્મા મૂળ કારણ હોવાથી તેમાંથી જે જે તત્વ વ્યક્ત થાય છે તે સર્વ ચૈતન્ય ધન જ છે. સર્વ જગત ચિત્રરૂપ જ છે, ચિત્રરૂપ જ છે. આ રીતે સંસાર મારામાં ઓતપ્રોત થયેલો છે. મારાથી ભિન્ન એવું આ જગતમાં અણુમાત્ર પણ કંઈ નથી, એવો દાખલો આપતા ભગવાન ઉદ્ધવને કહે છે. જેમ રૂમાંથી સૂતર કાંતિ તેનું વસ્ત્ર વણાય છે છતાં સર્વ સૂતર જ છે, તેમ સંસાર મારામાં ઓતપ્રોત છે. વસ્ત્ર સૂતરથી જુદું નથી, તેમ પ્રપંચ મારાથી ભિન્ન નથી. મારા દર્શન કરવાનો નિશ્ચય છે, તેને હું સર્વેશ્વર સર્વત્ર દેખાઉં છું. મને નથી પામતા તેને સંસાર ભાસે છે. ભ્રાંતિથી આ ભાવરૂપી વૃક્ષ કર્મ ફળથી વધી પુરાણો દેખાય છે અને અપ્રંપાર વધેલું જણાય છે. પછી આ વૃક્ષ રૂપકનો વિસ્તાર કરતા પ્રભુ કહે છે, હે ઉદ્ધવ, બ્રહ્મરૂપ ભૂમિમાં પાપ તથા પુણ્યરૂપ જે બીજ પડતા જ આ વૃક્ષ પાલે છે. અનંત વાસનારૂપ તેના મૂળ સંકલ્પ વિકલ્પ રૂપે ચારે તરફ પ્રસર્યા છે. સંચેત અને ક્રિયામણ રૂપ બાફથી આ વૃક્ષ નિત્ય વધે છે. ત્રણ ગુણરૂપ તે વૃક્ષની ત્રણ કુંપર છે. પંચભૂતરૂપ પાંચ થળ છે. મનોમય શાખાને 10 ઇન્દ્રિયરૂપ ફાંટા ફૂટે છે. 10 પ્રકારના વાયુથી તે વૃક્ષ ખીલે છે. તેમાં 2 પક્ષીનો મારો છે, તે અતિ ગૂઢ અને અતર્ક્ય છે. હૃદયસ્થાન જ્યાં આત્મજ્ઞાન થાય છે ત્યાં જીવ અને શિવરૂપ પક્ષી મારો કરી વસે છે. જે દેહ અભિમાની છે તે જીવ છે અને નિરભિમાની છે તે શિવ છે. જીવને સંકલ્પ વિકલ્પ છે, શિવ નિર્વિકલ્પ છે. બેઉ હૃદયમાં વસે છે તેથી હૃદયને મારાની ઉપમા આપી છે. વાત, પિત્ત તથા કફ એ આ વૃક્ષની અંદરની ત્વચા છે. તે જ વકલ વલકલ, તેજ વલકલ કહેવાય છે. આ વૃક્ષ આકાશમાં આકાશથી પણ વધારે વિસ્તૃત થઈ નીચે ઉપર સર્વત્ર પ્રસર્યું છે. પંચરસની મધુર ધારા ત્યાં વરસે છે. શ્રુતિ સ્મૃતિરૂપ તેને પાંદડા છે, તેના સ્વર્ગરૂપ ફૂલ છે. દીક્ષિતરૂપ ભ્રમર ત્યાં વેગથી ઉડે છે. આ વૃક્ષને સુખ દુઃખરૂપ જોડિયા ફર આવે છે. જે ગૃહસ્થ અત્યંત વિષય આસક્ત ગીધ જેવા અથવા સંભળી જેવા છે તે દુઃખરૂપ ફર ભોગવે છે અને અધોગતિ પામે છે. અરણ્યવાસી વાનપ્રસ્થ છે તે સુખરૂપ ફર ભોગવે છે અને સંન્યાસી પરમહંસ અવિદ્યાને વિરજા હોમમાં બારી બે ફર મિથ્યા જાણે છે. ખરેખર તો જેને મારી પ્રતીતિને પ્રાપ્તિ થઈ છે તેને મન બંને ફર મિથ્યા છે. તે મત સ્વરૂપ થઈ મને પહોંચ્યા છે. સંસાર માયામય હોવાથી મિથ્યા છે. એ જેને સમજાયું તે જ વેદને જાણનારા છે. તે જ પરમહંસ છે અને તે જ વિશ્વરૂપ થઈ રહે છે. તે પદ પ્રાપ્ત કરવા અનન્ય ભાવે ગુરુભક્તિ કરવી જોઈએ. હે ઉદ્ધવ, હનુમંતને જોઈ ભૂત ભાગે છે તેમ ગુરુના ભજન આગળ ભવનો ભય ભાગે છે. ગંગાજળ જેમ પાપોને ધોવા સમર્થ છે તેમ ગુરુભક્તિ સંસાર સભ્યને ભસ્મ કરી નાખે છે. ભાવરૂપ વૃક્ષનું છેદન કરવામાં ગુરુની ભક્તિ જેવું એકેય સ્થાન નથી, એકેય સાધન નથી. સર્વ કર્મોમાં ગુરુ જ પૂજ્ય છે. જે આત્મરૂપની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે તે જ સદગુરુ છે. કાયા વાચા મન અને પ્રાણીથી ગુરુને અનન્યપણે ભજવા તે ગુરુભક્તિ. ગુરુ માતા પિતા સ્વામી કુરદેવતા છે. ગુરુની સેવા કરવામાં મનની આગળ દેહને મોકલવો, સેવામાં નિત્ય નવો પ્રેમ આણવો, સેવા કરતા ભૂખ તરસને યાદ આવવા ન દેવા, સર્વસ્વ ગુરુ માટે ન્યોછાવર કરવો, સદગુરુને કામઘેનું માની પોતે વત્સ થઈ બોધરૂપ પીવો, પોતે સદગુરુની ક્રિયા માત્ર થઈ રહેવું, પોતાના ગુણની મારા ગુરુના કંઠમાં આરોપવી, ગુરુની આરતીને પોતાના તેજથી પ્રકાશિત કરવી, પોતે ગુરુના છત્ર ચામર વગેરે થઈ રહેવું, કામનો પ્રવાહ ઓરંગી ક્રોધના મોજાને અટકાવી મમતારૂપ કાદવમાં ન પડતા મોહનદીની પાર ગુરુ તરફ દ્રષ્ટિ રાખી ગુરુની ગાડી ખેંચી જવી, એમ ગુરુ સેવા કરવી. સદગુરુ મારી મૂર્તિ છે તેથી તેની ભક્તિ તે મારી જ ભક્તિ છે. ગુરુને ભગવંતને એક ભાવે ભજનાર જ મારો ભક્ત છે. સદગુરુની કૃપાના બળથી વૈરાગ્યરૂપ પથરી પર સદવિદ્યારૂપ શસ્ત્ર તીક્ષણ કરી આત્માને બ્રહ્માના ઐક્યરૂપ મુઠ્ઠીમાં ધરી ભવરૂપ વૃક્ષને છેદવું, લિંગ શરીરના વાસનારૂપ મૂર્યા આત્મજ્ઞાનથી છેદાય કે તુરત જ વૃક્ષ સહજ છેદાય છે. પેટમાં પરમ તૃપ્તિ થયા બાદ અમૃતને પણ કોઈ હોઠે લગાડતું નથી, તેમ ચૈતન્ય પદની પ્રાપ્તિ થતાં સર્વે સાધન સહજ થઈ જાય છે. સંસારની નિવૃત્તિ કર્યા બાદ સંસાર નિવૃત્તિ થયો તે પણ ભૂલી જવું, લોખંડની બેડી કાઢી સોનાની બેડી નાખે તો તે પણ તેટલી જ નડે છે, તેમ કોઈ પણ જાતનું અભિમાન રહે તો તે પડે છે. બ્રહ્માની પ્રાપ્તિ કરવા સદગુરુનું ભજન શ્રેષ્ઠ સાધન છે.